સુસંજીવી બહુ પ્રેમ ભક્તિ જ્ઞાન પૂર્વક નું સ્મરણ થાય એમનો આભાર હું શબ્દ થી માનવું તે કોઈ રીતે યોગ્ય નથી. હું તો એવા સજ્જની ઋણ ક્યારે જ પીટે કે એને જે જીવો મારામાં પેચાડ્યો એવું એવો સદભાવ કોઈ જીવમાં પેટાવી શકાય ભગવાનની કૃપાથી તો જ એનું ઋણ ચૂકી શકાય. એવું ઋણ વાળવાને માટે આમ મંદિરો આશ્રમ મેં કાઢેલા. અમારે ત્યાં કોઈ ભાષણ કોઈ પ્રવચન કઈ ન મળે. ભલે બીજે શાસ્ત્રો બાસ્ત્ર વંચાતા હોય પણ જાતે ગડમથલ કર્યા સિવાય જાતે સંગ્રામ માર્યા સિવાય આ જ્ઞાન કોઈ કાળે મળી શકવાનું નથી મારા મનમાં એ નિર્વિવાદ હકીકત થયેલી. જાતે પોતે જ મથવું જોઈએ. ઘણા મહાત્માઓની પાસે હું ગયેલો છું સત્સંગના હેતુથી પણ જાતે મથવાને માટે મને બહુ ઓછા મહત્વ આપ્યું. આશીર્વાદને કૃપા ઉપર તો હો ભાગ આજે પણ આપણો સમાજ આશીર્વાદને કૃપા માગી માગીને લૂલો થઈ ગયો. હું કઉ છું કે આશીર્વાદને કૃપા એવા રેધા પડ્યા નથી ભાઈ. બે પૈસાની વલિયાળી ગાંધી ત્યાંથી મફત મળતી નથી. તો આશીર્વાદને કૃપા માગવાની દુષ્ટતા સમાજ કરે છે એ ઉપરથી એનું આખું મૂલ્યાંકન થઈ જાય છે. પણ એ અંગે હું પછી કહીશ. શરૂઆતમાં તો આ ઉત્સવ ઉજવવાનું જે ભાઈઓને દિલ થયું મેં તો કોઈને કહ્યું નથી ભાઈ. આ ઉત્સવો એટલા માટે જ ઉજવવા દઉં છું. તો નાનકડો માણસ છું. બહુ બહુ તો લોકો ગમે તેવા ઉપમા આપે સંત મહાત્મા ગમે તે કહે પણ ખોટી વાત. હું તો આમાંનું કઈ જ કશું નથી. હું બહુ બહુ તો આ સમાજનો એક નાનકડો અજ્ઞામાં આજનો એક નોકર છું. તે મને લાગ્યું છે મારા દિલમાં લાગેલું છે કે આ સમાજ બેઠો નહીં થાય ત્યાં સુધી અમારું આ સ્વરાજ મળેલું હોવા છતાં ખપનું નથી. આપણા સમાજના જીવનમાં એટલી બધી ઉણપો છે એ ઉણપો મારા એકલાથી કઈ તળી શકે એવી નથી. પણ જે મારાથી થાય તે હું કરું છું. પણ હું કોણ? માત્ર હું એટલે તો સમાજ. અને સમાજ મને માટે આપે છે માટે હું કરું. સમાજ ના આપી શકતો હોત તો હું કેવી રીતે કરી શકું? સમાજના જ બધા રૂડા પ્રતાપ છે. મારું નામ ગવાય છે તે ખોટું ગવાય છે. તો જેમ કોઈ શેઠને ત્યાં બે ચાર પાંચ મુનિમ હોય અને કોઈ મુનિમ સારું કામ કરતો હોય તો કહે કે ફલાણા મુનિમ આ કર્યું એવી રીતે મારું નામ બોલાય છે. બાકી એની પાછળ તો સમાજ બેઠેલો છે. એટલે આ બધા ભાઈઓ જેમને વિચાર સોજો પાંચ દસ પંદર માણસો ભેગા થઈને આપણે આ મોટાનો ઉત્સવ અહીં ઉજવવો ને એમને રકમ મળે મારે દેવું પણ હતું સાહેબ. આ સુરતમાં કઈ ઓછા પૈસાદાર પડ્યા નથી પણ કોઈને એમ ના થયું કે આવો છોકરાઓ આરોગ્ય જેનું સુધરે તંદુરસ્તી બક્ષી એવું એક સુંદર એક નાનાગાર બનાવીએ. તે મને ચોખાવાળાએ કહ્યું હજુ છે ચોખાવાળા આપણા ગામના ત્રણ ચાર ઠેકાણે એને ભાષણો કર્યા પણ કોઈ તૈયાર ના થયું. એને મને કોઈ મોટા સ્વીચ કરે તો કરીએ ભાઈ આપણે. મને તો બહુ ગમે છે આ જુવાન છોકરાઓ છોકરીઓ તરવાનું શીખે અને આવો આપણા શહેરમાં આવો સ્નાનાગાર હોય. હવે બાગ જેટલી સંપૂર્ણ એનું મહત્વ જાગેલું છે. જે શહેરમાં સ્નાનાગાર ના હોય તે શહેર નહીં કહેવાય. આપણે ત્યાં હજુ તો બહુ ઓછો એક સ્નાનાગાર તો બહુ ઓછો. અમદાવાદમાં આઠ અમદાવાદની તમે પ્રતિષ્ઠા સાંભળો પૈસા ટકો આપવામાં બહુ ઉદાર નહીં એમ કહેવાય. તેમ છતાં ત્યાં આઠ સ્નાનાગરો છે. આપણા ત્યાં એક જ માલ માર હજુ તો ઘણા કરવા જોઈએ પણ મારી પાસે પૈસા નથી. તો જરૂર આજે પણ કરું પણ પૈસા આપે ત્યારે અને એમાં મારે પૈસા ખૂટતા હતા. સ્નાનાગાર કર્યો એમાં પણ મારે 9-10 હજાર ખૂટતા હતા. આપણી કોર્પોરેશને 25 હજારનું આપી પણ દીધા છે પૈસા. એ સુરતના છોકરાઓને માટે જ છે. તમે પણ એ બધા પૈસા ખૂટતા હતા. અબડા ભાઈઓએ ભેગા મળીને જે મહેનત કરી, પ્રભુદાસભાઈએ એમને જે ટેકો આપ્યો, અને મારા જેવા માણસને મદદ મળે એમની એવી સહાનુભૂતિ એ થાપ્યા, પ્રેરણા આપ્યા, અને પોતે પ્રેમથી પ્રમુખ તરીકે હાજર રહ્યા, દરેક અમારા કામકાજમાં પણ હાજર રહ્યા, અને એમનો વખતસર આવવાનો સ્વભાવ જાણીને હું તો બહુ રાજી થયો. ત્યારે આ બધા ભાઈઓ કેટલા કેટલા હાથે આમ કામ થયું, અને કેટલાક ભાઈઓ તો એવું કામ કર્યું કે આપણે અંજાઈ જઈએ, જેમના વિશે કઈ ધારણા નહીં એવા ભાઈઓએ કામ કર્યું આમાં. અને કેટલા ભાઈઓ સતત પોતાના કામ કાજ મૂકીને આની પાછળ જ પડ્યા, અને આવો સરસ મને મદદ કરી. મને એટલે તો હું તો કોઈ સમાજને મદદ કરી, અને હું કઈ આ પૈસા આશ્રમમાં ખાઈ જવાનું નથી, બહારથી આવે એમાંથી એક પૈસો અમે આશ્રમમાં વાપરતા નથી. અને અમે બહુ કરકસર થઈ જઈએ છીએ. હું તો આ ગાંધીજીના જીવનમાં જીવતો હતો ત્યારે આશ્રમો મેં ચલાવેલા છે, એના કરતા કરકસર રીતે અમે જીવીએ છીએ સાહેબ. એ આશ્રમો જાતે હું ચલાવેલા છે, એના કરતા કરકસરથી અમે જીવીએ છીએ. હિન્દુસ્તાનના હું છાતી ઠોકીને આજે તમારા બધાની સમક્ષ કહી શકું એમ છું કે હિન્દુસ્તાનના ઘણા આશ્રમો ફર્યો છે સત્સંગને માટે. તમે ત્યાં ઓ બગાડ, અને રોજ નિષ્ઠાન થાય હું કહું કે આ બ્રહ્મચર્ય પાળી શી થઈ શકો, પણ આજે પણ ત્યાં એમ જ ચાલે છે. ભટ્ટ સાહેબને કેમ છે મોદી સાહેબ? ખુરશી પર બેસાડ એમને. બહુ લોકો આમાં ચંદ્રજીભાઈએ એટલી બધી મહેનત કરી, પણ એ બધા મને કહેતા હતા કે મોટા જ્યાં ગયા ત્યાં અમને પ્રેમથી લોકોએ પૈસા આપ્યા છે, ત્યાં મોટાનું કામ સારું. કારણ કે અમે એક પૈસો ગેરવલ્લે ન જાય સાહેબ. જુઓ અમારું શરીર નહીં હોય ત્યારે લોકો વખાણ. મેં ઘણા બધા ટ્રસ્ટો પણ જોયા, ત્યાં પણ પૈસા ગેરવલ્લે, પણ મારા પૈસા એવા કે સુરતમાં મેં આપણા કોર્પોરેશનના તરવાની હરિભાઈને આપ્યા હતા, આખા હિન્દુસ્તાનમાં પહેલવેલી થઈ. કોઈ ઠેકાણે આવી તરવાની હરિભાઈ નથી નદીઓમાં, પણ એને રૂપિયા મારા કાયમ રહે. અને સદવૃત્તિ સદપ્રવૃત્તિ લાંબો ગાળો ચાલ્યા કરે, પૈસો એમાંથી બગડે નહીં. પૈસા યાદ આવે તે પેલા લોકોને આપી દેવાનું, એક પૈસો પણ એનો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર એટલે કે કાર્યવાહીને માટે જે પૈસો ખર્ચાય તે પૈસો પણ પેલી રકમમાંથી બાદ ના જાય. એક એક પૈસો સમાજનો સદવળ પામે, એ પૈસો પણ બગડે નહીં એની કાળજી ભગવાનની કૃપાથી રખાય. મેં બધા ગાંધીજીના વખતમાં પણ મેં કામ કર્યું. 20 વર્ષ સુધી ગુજરાતના હરિજન સુરત સંઘનો પરિષદની સાથે હું મંત્રી હતો. એટલે આ બધા ત્યાં પણ ગાંધીજી જીવતા હતા ત્યારે પણ ખાદી સંઘમાં ને બીજે બધે ગોટાળા થયેલા. એટલે આ બધી એટલી બધી કાળજી ભગવાનની કૃપાથી રખાય છે. માણસથી ચાલે એટલી બધી કાળજી, એક પૈસો પણ બગડે ને એક પૈસો, કારણ કે આ ભગવાનનો પૈસો. તેથી આશ્રમમાં પણ અમે એટલી બધી કરકસરથી જીવીએ છીએ. કોઈ દિવસ અમારતા નિષ્ઠાન થાય ને ભજિયા સાહેબ ભાવે કર્યા ઘણા મને, પણ અમારે ત્યાં આશ્રમમાં થાય નહીં. આ એસિડિટી થઈ તો શીરો ખાવાનું થાય, ગોળનો શીરો હોય તો સારું, જટ પતી જાય, પણ મારાથી થાય નહીં સાહેબ. ગામમાંથી કોકને કહું ને આને રાજી કાકો ઘી આપે, મય મેથી રાજી થઈને આપે તો સારું લાગી, એ તો કઈ જાય નીકળાવે. મય મેથી હવે રાજી નથી અમારે તો, કાંટાવાળા સાહેબ જરા ભલામણ કરજો યાર, મારી હારું ઘી નથી આપતો. પેલો દર વખત બંધી આપા, અમારે કેવું ના પડે, લોકો ભરી આપે જ, પણ હવે અમારે કઈ બગડી ગયા છું સાહેબ. અમે કાં તો એ બગડ્યા હોય કાં તો હું બગડ્યો, પણ અમને મહેરબાની એની ઓછી થઈ ગઈ કે તમારા ભાઈબંધ છે તો જરા ભલામણ કરો. આ છોકરો મરવાનો થયો છે. હવે સાથે કહું છું સાહેબ, શરીર તો કોઈ લાંબો ગાળો કોઈનું તકતું નથી. આ એટલી બધી ભાઈઓએ મહેનત કરી, ત્યારે હું તો ઘણી વાર કહું છું મારો ભગવાન 1000 રાત વાળો છે. કે 1000 હાથ વાળો મને મદદ કરે. ઘણી ઠેકાણે મેં જોયું આજ સુધી અનેક કામો થયા મારા જેવો ભિખારી માણસ સાહેબ. તદ્દન સાચે સાચા અર્થમાં કહું તો પૈસો મારી પાસે નહીં. 20 વર્ષ તો દેશની સેવામાં ગાળ્યા મેં, અને તે બહુ મસ્તીથી સેવા કરી છે. મારા ગુરુ મહારાજ એટલા બધા કાર્યદક્ષ ને વ્યવહારુ કે ફળાણીની આ ઠક્કર બાપાની લે પ્રસ્તાવના મેં કોઈ આધ્યાત્મિક બાબતમાં ઠક્કર બાપા શું સમજે, પણ આજે મને ખપમાં લાગે છે. એને લખ્યું છે મારા વિશે કે આ છોકરો કેવું કામ કરતો હતો, પરીક્ષિતલાલ રવિશંકર મહારાજ. ત્યારે એ બધાની આજે પ્રસ્તાવના લીધેલી ખપમાં લાગે, ખબર પડે કે આ છોકરાએ કેવું કામ કર્યું. અને આજે પણ મારું શરીર તો ભાંગેલું, આજે તો બોલવાની મનાઈ જેવી વાત છે. એટલું બધું દર સવારમાં 4 વાગ્યા પછી ઉપડ્યું, તે અમદાવાદમાં ઉપડેલો અને કાંટાવાળા સાહેબને ઘેરે જતો અને ત્યાંથી મને દવાખાનામાં હોસ્પિટલમાં ખસેડ્યો, તે જ ચીરવાની વાત હતી. પણ ત્યારે જ આ કાંટાવાળા સાક્ષી થઈ એમને નથી વાત કરતો. ત્યારે હું સદગુરુ ઉપર લખતો હતો ત્યાં એમને બેસાડીને લખાયું મેં મોડા મોડ, એટલું સખત દર્દ થતું હતું. તે સ્થિતિમાં આ સદગુરુ પર મેં એમને લખાવેલું અને લખી લેતા હતા. પણ આજે પણ એવું દર્દ ઉપડ્યું 4 વાગ્યા પછી. મેં ચા પીધો પછી મને ખબર કાર કે તો નથી ભટ્ટ સાહેબ પાસે, એટલે આપણા સિવિલ સર્જન ચૌહાણ સાહેબને ફોન કર્યો કે ઉપર ના લાવશો બાને, હા બા પગે લાગો છો મોટી ખુરશી બેસાડો ભાઈ.
ભીખુ કાકા ને બા છે, લલ્લુ કાકા હતા ને, લલ્લુભાઈ હતા પ્રમુખ હતા જિલ્લા પંચાયત ના.
બેસો બા, ત્યાં બધા ભાઈઓએ ઘણી મદદ કરી, અંધાર્યા ભાઈઓએ પણ ઘણી મદદ કરી. એ બધા ભાઈઓનો હું આભાર માનું છું. ખરી રીતે તો હું મારા ભગવાનનો આભાર માનું કે કેવા કેવા માણસોને પ્રેરીને પ્રેરાવીને આ ભગવાનનું કામ કરે છે. અને આ સાલ પણ મેં 10 લાખ રૂપિયાના કામ લીધા છે. અને મારા ગુરુ મહારાજ કહેતા કે દીકરા એવા કામ કરવા કે જે કોઈની નજર પણ ન પહોંચતી હોય, કોઈના ખ્યાલમાં પણ ના આવે. તમને બધાને આશ્ચર્ય થશે કે એવા કીધે આ તો મોટા શું બોલો સર્જન. આખા હિન્દુસ્તાનમાં આપણા સુરતમાં તરવાની હરીફાઈ, ઓડીની હરીફાઈ, દરિયામાં ઓડી ઓડીઓની 40-40 માઇલની હરીફાઈ, એ બધી આપણે યોગી આશ્રમે કોઈ ઠેકાણે હિન્દુસ્તાનમાં નંબર આવ્યો. દરિયામાં તરવાની હરીફાઈ કોઈ ઠેકાણે નહીં. એવી જ રીતે જુદા જુદા કામો જે થયા છે તે પણ કોઈ ઠેકાણે કોઈને ખ્યાલમાં પણ ના આવે એવી જાતના બધા કામો. અને આજે મારું શરીર છે નહીં હોય ત્યારે લોકો કહેશે કે આ મોટાએ સારા કામો કર્યા હતા. પણ આપણો સમાજ કબરને પૂજવા વાળો છે એનો મને વાંધો નથી. મારે તો મારા ભાગે આવેલું કર્મ કરવું છે અને તે આવા શરીરે પણ કરું છું. આવા શરીર પણ આવું શરીર હોવા છતાં હું કોઈ દિવસ કાર્યક્રમ નક્કી હોય તો હું છોડતો નથી. કાંટાવાળા સાહેબ બેઠા છે, મોટા માણસ છે, મોટા મોટા અમલદાર હતા આપણા સરકારના. એને ત્યાં જતો ડાક્ટરો કહે જવાય તમારે રહેવું પડશે 2-4 દાડા. અમે કોઈ અશક્ય વાત, મારો જે કાર્યક્રમ છે તે પ્રમાણે જવાનું. અમે તો એ ઘર સુધીમાં શીખેલા છે. ડાક્ટર કે જવાય નહીં, તમારું શરીર આવ્યું છે, અમારે રજા આપીએ તો અમે મૂર્ખા કરીએ. પણ હું તો ગયો જ મારા કાર્યક્રમ પ્રમાણે. આજે પણ મારી એવી સ્થિતિ હતી, ડાક્ટર આરકે આવેલા એ ચૌહાણે સવારે ફોન કરાવે કે ભાઈ પેટમાં બહુ દુઃખે છે, ઘર આવી જાવ તો સારું. તરત જ આવ્યા, પછી તો એને ખબર પડી એટલે આરકેને કહ્યું. આરકે આવ્યા, પ્રદીપભાઈ આવ્યા, પછી 2-3 ઘૂંટી અમને. તો પછી કહે કે મોટા બોલશો ને, સાંજનો કાર્યક્રમ બપોરનો કાર્યક્રમ મારો બંધ છે ભાઈ, અત્યારે તો મારે બોલવું જ જોઈએ. ભજનો હશે ભાઈ, હા પ્રશ્નોત્તરી મારી 1.5 કલાક બોલવાનું છે તે મેં બંધ કર્યું છે. હવે ડાક્ટરનું પણ મારે કયું માનવું જોઈએ? અત્યારે તો મારે બોલવું જ જોઈએ, મારો ધર્મ છે કે ધર્મમાંથી હું હટી ના શકું. પ્રશ્નો તરી એટલા માટે ના કહું છું કે કારણ કે પ્રશ્નો લોકો પૂછે છે કે હું માનું છું ચોક્કસ કે સુપરફિશિયલ છે, બુદ્ધિની ખજવાળ જેવા કઈ, અને એ પ્રમાણે માણસોને કઈ કશું કરવું હોતું નથી, એમાં ઊંડા ઉતરવું પણ નથી, ખાલી પૂછવાની ખાતર પૂછાતા હોય છે. એટલે એ ભાગ હું છોડી દઉં છું, ભવિષ્યમાં હું રાખવાનો પણ નથી. બપોરનો કાર્યક્રમ હશે તો ભજન તેનું કારણ કશે, પણ પ્રશ્નોત્તરી બપોરે હું હવે નહીં રાખું. હવે હું દીક્ષા ઉપર આપીશ. ફરીથી પ્રમુખ સાહેબનો અને જે ભાઈઓએ આ બધા આ કામ કર્યું એ બદલ એમનો ફરીથી હું ઘણો ઘણો આભાર માનું છું. અને મારો ભગવાન હજાર હાથવાળો જે છે કે એ લોકોને બરકત આપે, એમના ઉદ્યોગ ધંધા વેપારમાં જે કયું હોય, એમના સંસાર વ્યવહારમાં અનેક રીતે મારો ભગવાન હજાર હાથવાળો એ સૌને બરકત આપે એવી મારી પ્રાર્થના છે. દીક્ષા એટલે કોઈ દીક્ષાનો અર્થ હું તમને સમજાવું. ડેડિકેટેડ લાઈફ એટલે કે આપણા જીવનને સર્વ રીતે ને સર્વ ભાવે જીવનના કોઈ ઉચ્ચમાં ઉચ્ચ આશયમાં હોમાઈ જવું. ત્યારે મને ખબર નહીં ભાઈ, 1921 ડિસેમ્બરનો મહિનો હતો અને ગુરુ મહારાજ મને દીક્ષા આપવાના હતા, પણ મને ખબર નહીં. હું તો સાધુઓને ત્યારે એમ માનતો કે ઇકોનોમિકલ રિસ્ક ઓન ધ સોસાયટી, સમાજ રૂપ આ લોકો સાધુ સંન્યાસી ભારરૂપ છે. કઈ જાતે ઓ શાહ સાહેબ, ત્યારે તું એમ માનતો અને એ સાધુએ મને જડતો. પણ તે પહેલા થોડી ભૂમિકા થઈ ગયેલી, મારા શરીરને ફેફડુનો રોગ હતો. ફેફડુનો રોગ ભારે હિસ્ટ્રિયા કરતા કે છે ભારે, હું તો ફેફડુની હિસ્ટ્રિયામાં કઈ સમજતો નતો. હિસ્ટ્રિયા મારી જાતને રોગ થયો તેમ કૂટી મારતો હતો. તો આરકે કહ્યું કે ભાઈ આ તો મોટા તમે મસ્ત કહો છો, આ તમને શરીરનો રોગ થયો તો તે ફેફડું કહેવાય. સાહેબ ફેફડું ત્યારે કે તમે લખ્યું છે તે ખોટું સાચ્યું છે. ફરતી છપાઈ ઉતાર લખી દઈશ કે ફેફડું ભાઈ હિસ્ટ્રિયા નહીં, કે હિસ્ટ્રિયા તો હજુ મટે, પણ ફેફડું તો કદી મટે જ નહીં. એવો રોગ છે કે તમને મટ્યો એ અમારે માટે તો નવાઈની વાત છે. ભાઈ ભગવાનના નામથી મને તો મટ્યો. ત્યારે એ ફેફડું નો રોગ થયેલો શરીરને, એટલે હું નર્મદા કિનારે ગયેલો, એમાં મરવાને પણ આપઘાત કરવાને પણ તૈયાર થઈ ગયેલો, ભૂસકો પણ મારેલો, પણ ભગવાને બચાવ્યો. ત્યારથી મારા મનમાં એમ થયું કે આઈ એમ મેન ફોર સમથિંગ. ખરેખર ભૂસકો મારેલો મેં, અને નદીમાંથી કેવી રીતે વંટોળ નીકળ્યો અને હું ફેંકાઈ ગયો તે આજે પણ મારી બુદ્ધિ કબૂલ કરતી નથી, એવી એ અજાયબી ભરી હકીકત છે સાહેબ. પણ એ બનેલી સાથે સાથે 100 એ 100% હકીકત છે. ત્યારથી મને એમ ઉત્સાહ થયો જીવનમાં કે જરૂર કંઈક આ જીવનમાં ભગવાને મને બચાવ્યો છે તો મારું આખું જીવન હવે ભગવાનને માટે. અને આમ તો મેં નક્કી જ કરેલું હાથમાં ગંગાજળ લઈને, જ્યારથી આ ગાંધીજીને સેવાના કાર્યમાં જોડાયો. ઘણી ગરીબી હતી, મારા મજવા ભાભી વિધવા માં એ બધા ઘણું કામ કરતા. આજે મારા બીજા તો કોઈ સાક્ષીદાર, મારા વિધવા ભાભી હજુ ગાંધીજીના આશ્રમમાં જીવે છે. ઘણું કામ કરતા, દળના દળે ખાંડના ખાડે. અને મારી મા મને ઘણું કાળો ભાંડે કે મારે આટલું બધું ભણ્યો હતા, નોકરી મળતી હતી, હારી તો લીધી નહીં, અમારે અમારે કપાળે આ દળના રહ્યા. મેં કહું પરસેવાનો રોટલો તો મહાપુણ્યનું છે, એના જેવું કોઈ પુણ્ય નથી. પરસેવાનો રોટલો આપણે ખાઈએ છીએ બા, હોય મારે રહ્યા તારે કમાવું નહીં, એટલે એને ગળે કેવી રીતે વાત ઉતરે. પણ મારા મનથી આજે હું કહું છું કે એ પુણ્યનો રોટલો મારો હતો. દળી દળીને એ જે રોટલો અમે ખાતા તેની મધુરપ કોઈ ઓર છે, આજે એ મધુરપ નથી આવતી. ત્યારે એ સાધુ મહારાજે મને દીક્ષા આપવાનું નક્કી કર્યું. ત્યારે હું દીક્ષા દીક્ષામાં કઈ સમજું નહીં. પછી એને મને સમજાવ્યું કે હવે તારું જીવન સંસારને માટે નથી ભાઈ, કાલે મારા માં છે, આ છોકરાને મારે ભણાવવા છે, મારી જવાબદારી છે, એને ફગાવી ના શકું. કે તારે સંસારમાં રહેવાનું, મળેલા પ્રાપ્ત કર્મો કરવાના, પણ સંસારને માટે નહીં. તાર કોને માટે જા? શું કહે છે? સંસારમાં રહેવાનું, આ બધા કામો કરવાના. મારા નાના ભાઈઓ ત્યારે તો મૂળજી ને સુમા કાકા છે પધાર્યા, તેમને સુમા કાકા આવ્યા ક્યાં છે ભાઈ પહોંચ્યા? તમારો ભાઈ છે સંદેશ. કેટલા વાગે આવ્યા? સારું સારું ભાઈ, સગાભાઈ એ લોકોને ભણાવવાની પણ જવાબદારી મારી. અને ત્યારે અમે બહુ ટૂંકામાં ટૂંકી રકમ લઈએ, મારે 7-8 માણસો પાલવવાના માટે જવાબદારી. પરિષિતલાલ ને હરિવર્ધન ઠાકોર ને હેમંતકુમાર નીલકંઠ હતા તે એકલરામ, અને મારે 7 માણસો પોસવવાના. અમે તો નજીવી રકમ લેતા, નહીં તો બસ સેવાનું નામ ઉડી જાય ને. આજે તો અમારા ક્ષેત્રમાં કામ કરવાના 400-500 રૂપિયા લે છે. ખાદીના ક્ષેત્રમાં કામ કરનારા કેના કેટલા રૂપિયા લે છે? સાથે સેવાનું ક્ષેત્ર હવે હું કહેતો નથી, પણ આ બધું મારી જવાબદારી. મેં કહું મહારાજ, ને તમે મને બધું કરવાનું કરું. મેં કહું તારે પછી કોને માટે? તમે કોઈ સંસારને માટે જ નહીં. તો કે ના, સંસારને તારે મનમાંથી જ કાઢી નાખ. મેં કોઈ એમ નીકળી ના જાય ભાઈ, તમે કહો તેથી એક જાતે કે મનમાંથી નીકળી જાય એવું બને નહીં ભાઈ. પણ તું ભાવના કેળો. મેં કહું એ વાતમાં શું ભાવના કેળું? કે જે તે બધું ભગવાન પ્રભુ પ્રત્યે કરવાનું, આ એ વાત મને ગમી ગઈ ભાઈ. કે જ્યાં ત્યાં ભગવાન જ છે વસેલો, અણુ અણુમાં એની શક્તિ છે. અને આપણામાં પણ ચાલી રહેલો છે આપણો સંચો, તે પણ ભગવાનની શક્તિને લીધે. આ સંસાર પણ ભગવાનની શક્તિને લીધે ચાલી રહેલો છે. જે કંઈ થાય છે તે ભગવાનની શક્તિ થાય છે. બુદ્ધિથી મારા ગળે વાત ઉતરી ગયેલી છે, એટલે એ પ્રમાણે હું ભાવના કેળવી છું. ત્યારે કે હવે તારે આખી જિંદગી ભગવાન માટે જીવવાનું છે, એ મને ગમી ગઈ વાત. બરાબર છે, પ્રભુ પ્રીત્યર્થ પ્રાપ્ત કર્મ કરવા ભાગી છૂટવાની વાત નથી, એ મને બહુ ગમી. કારણ કે સંસારમાં પણ ગ્રસ્તાશનમાં પણ કોઈ ભાગી છૂટતું નથી, એનાથી ભાગી છૂટાતું પણ નથી. બેળે બેળે પણ સંસારના કર્મ અને સ્વાર્થના કર્મ કરવા જ પડે છે, છૂટકો નથી. ત્યારે મને તો બહુ આનંદ થયો કે ધેર ઇઝ નો એસ્કેપિઝમ. સંસારમાં નથી, ગ્રસ્તાશનમાં નથી, તો ભગવાનના માર્ગમાં તો હોય જ કેવી રીતે શકે? સાધુ સંન્યાસી આ લોકો આપણા દેશમાં થઈ જાય છે તે મારી સમજણની દ્રષ્ટિથી મને બરાબર લાગતું નથી. કોઈક વિવેકાનંદ જેવો, કોઈક શંકરાચાર્ય જેવો, કોઈક રામકૃષ્ણ જેવો, કોઈ રમણ મહર્ષિ જેવો થઈ જાય બરોબર, જેને અગ્નિ અણુએ અણુએ રોમે રોમે નસે નસે રગે રગે ભગવાનને માટેનો એવો જીવતો જાગતો ચેતનાગ્નિ જેને ભભૂક્યો છે અને જેનું મન સદાય ભગવાનમાં જ રમ્યા કરતું હોય એવાને અધિકાર છે સંન્યાસ, બાકીનાને અધિકાર નથી. આ તો મારી એવી સમજણ, મેં લીધો નથી સંન્યાસ, ભગવાન કપડાં મેં પહેર્યા નથી. પણ મારે જીવવું છે ભગવાનને માટે. પણ ભગવાનને આપણે જો માનતા હોઈએ અને પ્રેમ ભક્તિથી જ્ઞાનપૂર્વક જો માનતા હોઈએ તો એની સેવા થવી જોઈએ. એ પણ મારે ગળે વાત ઉતરી ગઈ, સેવા તો થવી જ જોઈએ. ત્યારે ભગવાન તો રૂપ વગરનો છે, એની સેવા કેમ થાય? તો સેવા તો ભગવાન આખા સમાજમાં, સકળ બ્રહ્માંડમાં, અણુએ અણુમાં પ્રસરેલો છે. આ સમાજની સેવા એ ભગવાનની સેવા છે. આ તો સમાજ એટલે આજના આ વાતાવરણમાં સમાજ શબ્દ પ્રચલિત છે એટલે સમાજ વાપરું છું. બાકી મારા મગજમાં સમાજ નથી, કોઈ કાળે મારા મગજમાં તો મારો ભગવાન જ બિરાજેલો છે. મારા ભગવાનની સેવા કરી રહેલો છું. મારા મનથી એ 100% હકીકત છે. જયારે કોઈ કાળે મગજ તપાસવાનું યંત્ર નીકળશે ત્યારે આજે પણ મારી તૈયારી છે, મારા મગજમાં મૂકીને જોયું કે સમાજ છે કે રાગદ્વેષ છે, કામ ક્રોધ મોહ છે કે ભગવાન. હું ભગવાનને માટે નહીં જ આ કામ કરું છું. અત્યારે પણ જે કામ કરી રહ્યો છે ભગવાનને માટે ના, પ્રભુ પ્રીત્યર્થ સિવાય બીજો કોઈ મારા મનમાં સંકલ્પ નથી આવ્યો. અને કોઈ કહેશે ભાઈ તમે તો બેઠા બેઠા બોલ્યા કરો છો, કુર્સીમાં રહ્યા રહ્યા, પણ કઈ સાબિતી વગર તો આ જગત કોઈ માનશે નહીં. જેને સાબિતી જોઈએ તો સાબિતી પણ છે. મારા શરીરને એટલા દર્દો છે સાહેબ, ફરતી ગણાવો કે મગજમાં છે તે જામ છે, આંખમાં છે, ગળામાં પણ છે, આ દમ છે, એસિડિટી છે, સ્પોન્ડિલાઇટિસ એટલે કે ગળામાં પણ મણકામાંથી ગાદી ખસી ગયેલી છે અને કમરનામાંથી ખસી ગયેલા, કેટલું દર્દ થાય છે ડાક્ટર છે તે સમજો. હરસમાં સાચ ચામડીનું દર્દ છે, ફ્લક્ચ્યુએટિંગ બીપી છે, એવા બીજા દર્દો છે, એસિડિટી તો હમણાં થઈ છે પાછું, અને આ દમ પાછો થયેલો છે. ત્યારે આ બધા રોગોની વચ્ચે હું કોઈ દિવસ મારો પ્રોગ્રામ કાર્યક્રમ બંધ કરતો ગયા જ કરું છું. એટલું મેં પણ આ સતત દર્દ સાહેબ, આ પેટનું તો મારું પેટ કાપી નાખવાના હતા અમદાવાદની હોસ્પિટલમાં, એટલું સતત દર્દ થતું હતું. ત્યારે આ કાંટાવાળા સાહેબને મેં સદગુરુ ઉપર કાવ્ય લખાયેલા છે. આજે પણ આશ્રમમાં બેઠો બેઠો કાવ્ય ભગવાનના સ્મરણો લખ્યા કરું છું. કેટલી બધી ચોપડીઓ આ એક વર્ષમાં છપાઈ છે, જેને જોવું હોય તે જોઈએ, બેઠો બેઠો હું ભગવાનના ભજનો જ લલકાર્યા કરું છું. આવા દર્દની અંદર મારો સગો ભાઈ છે, એ કવિ છે, મારા કરતા બહુ ઊંચી જાતનો અને પ્રખ્યાત બાળકીનો મુરજી કાકો, મારો મુરજીભાઈ ભગત કહેવાય છે. કે મેં કહું એને દવાખાનામાં 8-10 મહિનાથી છે, મેં કહું એટલે મુરજી કાકા તને કાવ્ય આવડે તો બેઠો બેઠો લખને, તું આ દર્દમાં ભરાઈ પડ્યો છું તે કે મોટા શિવ તો હું લખું. મારું મન તો આઠે પ્રહર પડે પણ આ મારા શરીરના રોગમાં જ છે, બીજું કઈ મને હુસતું નથી. એટલે છાપાનો રસીઓ પણ છાપા વાંચી નથી શકતો. ત્યારે દરદ એવું છે શરીરને, બીજું કઈ તમને હુજવા ના દે, પણ ભગવાનની કૃપાથી લખું છું એ હકીકત છે. ત્યારે સાબિતી તો છે પણ ઘરે નહીં ઉતરે લોકોને, પણ મારે એની કઈ ચિંતા નથી. હું કઈ ભજન કરું છું તો કઈ કોકને માટે થોડું કરું છું. આ તો કોઈને સાબિતી જોઈએ તો નક્કર છે સાબિતી. આટલા રોગ વચ્ચે પણ હું ફર્યા કરું, કોઈ સંસારી ગ્રસ્તાશ્રમે નહીં ફરે, પોતાના સ્વાર્થ માટે પણ નહીં ફરે સાહેબ, એ હું સાચી વાત કહું છું. પણ મારે જીવવું છે ત્યાં સુધી આ ભગવાનનો યજ્ઞ બંધ ન થાય તો સારું, જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કર્યા કરીશ. કારણ કે ભગવાનની સેવા તો કરવી જ જોઈએ. જો હું ભગવાનને મારો સ્વામી માનું, હું એનો નોકર હોઉં, મુનિમાં હોઉં, તો શેઠની પ્રાર્થના કરું તો શેઠ રાખે મને, કાઢી જ મૂકે ને. એની પેઢીમાં જો આપણે મુનિમ ઠર્યા કે નોકર ઠર્યા અને જો કામ ન કરીએ તો કોઈ શેઠ આપણને રાખે ખરા? એવી રીતે આ ભગવાન મારો શેઠ છે, હું તો એનો અજ્ઞામાદનો નોકર છું. એટલે મારે એનું કામ કરવું જોઈએ, એની સેવા કરવી જોઈએ. એની સેવા એના ચરણ કમળમાં રોજ ને રોજ પ્રેમ ભક્તિ જ્ઞાનપૂર્વક ચડાવવાને માટે આ સમાજના કર્મ એ મારે માટે પુષ્પો છે, ફૂલ છે. એ ભાવનાથી સમર્પણ અંજલિ રોજ ને રોજ ભગવાનને આવા કર્મો દ્વારા જ કરું છું. એ આવા કર્મો સમાજની મદદથી જ થાય છે. મારી પાસે તો પૈસા છે નહીં, મારે પણ કેટલીક વાર અંગત પૈસા જોઈએ છે ખરા સાહેબ, સાચું કહું તમને. કે હવે લોકો સમજવા લાગ્યા ને કોક આપે છે ખરા મને, ત્યાં મોટા તમારે ખાસ અંગત તમારે વાપરવા માટે છે, એવા જુદા રાખું છું ભાઈ પાસે, એનો જુદો હિસાબ છે. મારા ચોપડામાં રહે છે પણ બહુ થોડા, કારણ કે કોઈક વખત મારે કોઈને સ્વયંભૂ પણ આપી દેવાની ઈચ્છા છે, ભાઈ આને આટલા રૂપિયા આપી દો. મારે હમણાં જેને મેં કહ્યું મારે એને ભાઈ દેવું છે, આને દેવું તો આ ભાવમાં તો અત્યારે મેં કર્યું નથી પણ મારે દેવું છે, એનું આપવું છે 7000 રૂપિયા. કચ્છી લાઈન મારા અપ્પા શ્રીમદ રાજચંદ્ર તો વેપાર કરવા ગયેલા બહાદુર માણસ, પણ એની પાસે તો એવા માણસો હતા કે જેને પૈસા પણ આપી, રેવાશંકર જગજીવનની પેઢી આજે પણ ચાલે છે. ત્યાં જઈને એ કમાયા લાખ રૂપિયા, એક પૈસો એને આપ્યો નથી ઘરમાં કુટુંબમાં પણ એમાંથી, અને લાખ રૂપિયા થયા ત્યારે ગાદી પછી ઉતરી ગયા. પણ મારે મારા અત્યારે મારાથી તો વેપાર કરવા જવાય એવું નથી, મારું શરીર પણ ચાલે એવું નથી. એટલે અને નાનકડી રકમ હોય એમાં માટે જવું એ પણ નકામું ને. એટલે મારે અંગત રકમની જરૂર પડે છે. કોક વાર ખરી કોક આપે છે, લોકો મને પ્રેમથી આપે છે, એ પણ ભગવાનને જૂતો કૃપા સમજુ છું. પણ મૂળ વાત હતી મારી એ દીક્ષા હતી, કે એને દીક્ષા મને કહ્યું કરો આખું જીવન ભગવાનને માટે જ છે હવે, અને કબૂલ બરોબર છે. અને આ તારે મળેલું પ્રાપ્ત કર્મ, તારા મા છે, વિધવા ભાભી છે, નાના ભાઈઓ છે, તારા ભાઈના, મારા મોટા ભાઈ ગુજરી ગયેલા તેના બે છોકરા એને ભણાવવાના, છોકરી હતી એને ભણાવવાની, આ બધું હતું. પણ આ બધું ભગવાનને માટે કરવાનું. હવે તારે સંસારમાંથી આ માયા મમતા મમતો આ રાગ દ્વેષ કામ ક્રોધાદી નીકળી જાય એવી રીતે કર. પછી એક દીક્ષા, ત્યારે દિવસ તો વધાર્યા, મને કહે કે આપણે એકાંતમાં રહેવું પડશે, મારે બંગલો, અરે મેં કોઈ બંગલો કઈથી લાવવો, હું ગરીબ માણસ અને તમે વાત કરો બંગલાની, તમે આવા સાધુ મહાત્મા થઈને એટલું સમજો, આ ગરીબ માણસ થઈ છે બંગલો લાવે એ વિના નહીં ચાલે, એટલે પણ ઉભો રહે છે એકલો બંગલો ની, જયારે એકાંત જોઈએ પાસે જળાશય જોઈએ, હું તારી મેં વાત પછી બે શરતો જોડે લગાડી. ત્યારે મને ખબર નહીં આજે હોય તો હું કહું સાધુ મહારાજ કોઈ મહાત્મા પુરુષ કે તો સામે દલીલ નહીં કરવી, તર્ક નહીં કરવું, આપણાથી થાય તો એ પ્રમાણે કરવું. હું તમને અનુભવની વાત કરું છું, મેં એ પ્રમાણે કરેલી, કોઈની સાથે દલીલબાજી નહીં કરવી, આપણાથી થાય તો કરવું, ના થાય તો ના કરવું, પણ એની સાથે દલીલબાજી ના કરવી આપણે. પણ આપોઆપ મને ત્યારે તો સૂજ્યું, મેં તો કહ્યું તો ખરું કે સાહેબ આ મારાથી થાય એવું નથી, અશક્ય લાગે છે, પણ અશક્યનું શક્ય થાય ત્યારે જ ભગવાનની કૃપા કહે છે. એમને એમ કહ્યું મને મહારાજ, બહુ જુવાન ઉંમર હતી, પછી રોજ હું જઉં હરિજન વાસમાં, હરિજનનું કામ કરતો, હું ત્યાંથી ભજન ગાતો ગાતો જઉં ત્યારે હું એ રોજ મારે વરવાડમાં થઈને જવાનું, કે અમે વિદ્યાપીઠમાં ગાંધીજીના સંસર્ગમાં રહેલા તે સલામ આલેકમ કરવાની આદત પડી ગઈ હતી, કે રોજ હાજમ હાસમ કાશીમના બંગલા પાસેથી જવું અને રોજ પ્રભુચંદભાઈ છે આપણા, એટલા બધા ટાઈમ પ્રમાણે વર્તવા વાળા, કે મને પણ એ જ આદત કે હું જતો નિશાળે તો મારો ઘડિયાળ કોઈ મેળવી શકે એટલા ટાઈમસર, આજે પણ મારું જમવાનું 10 વાગ્યે થી 10 જ વાગ્યે એ પ્રમાણે ચાલે જવું. તે રોજ કાસમ સાહેબ ઓટલા પર ઉભા રે મારી સલામ ઝીલવા, તો રોજ. પણ આજે હું પેલા વિચારમાં હતો ગુરુ મહારાજ કે બંગલો જોઈએ, એકાંત જોઈએ, જળાશય જોઈએ, આ મોટા જ્ઞાની થયા છે એને એટલી ખબર નહીં પડતી, આ ગરીબ છોકરો બિચારો કંઠે લાવે બંગલો, એટલે ત્યાં થઈને જવું રોજની મારી પેલી તેલ સલામ કરવા દે, છૂકી ગયો. અને 20-25 જેટલા આગળ ગયો એટલે મને યાદ આવ્યું, કરે કાસમ સાહેબને મેં સલામ ના કરી, અમારા નડિયાદ ના છે તે લોકો જાણતા છે, મારો રાવજી કાકો જાણે, તે પાછો આવ્યો. મેં કહું કાસમ સાહેબ માફ કરજો, મેં માલિક માલિક એમ સલામ ના ભરી, સાહેબે ભૂલ કરી દીધી ભારે, અને એ છોકરા તો સારું થયું, પણ કે તું ભારે વિચારમાં છે. મેં કહું હા સાહેબ વિચારમાં તો છું, તો તું મને કહે. મેં કહું સાહેબ તમને કહીને શું કરું, અરે કે ખુદા તારાની મરજીથી મારાથી કામ તારું થઈ જાય, સાહેબ કામ એવું છે થાય એવું નથી, પણ એટલે કહેવામાં તને શું વાંધો છે. મેં કહું વાંધો તો કશું નથી, કહું ત્યારે તો મારે કઈક ઓલિયા આવ્યા છે, તો તારું ધન બાજ કે છે ઓલિયા તારે ઘેર આવ્યા તે. તારે કહ્યા કે ભાઈ પણ શું માગે તારો ઓલિયા? અમને કોઈ બંગલો માંગે છે. તો આપણો બંગલો સાચી દઉં તને, જા વાપરજે રહે ત્યાં સુધી. ગજબની વાત હોય પણ સાહેબ, એને બે શરતો જોડે મૂકી છે. એ એકાંતમાં જોયું તો આપણો બંગલો એકાંતમાં છે. મારા રાજી કાકા બંગલો જોયો છે, અને પણ મેં કોઈ ત્રીજી શરત છે પાસે જળાશે જો કે પાસે જળાશે છે રામ તલાવડી છે કે. ઓહો સાહેબ, એટલો તે વખતે વખતે સાહેબ મને આનંદ થયો કે મારું દિલ જાગે છે. એને કહેલું કે અશક્યનું શક્ય થઈ જાય તારે ભગવાનની કૃપા પ્રત્યક્ષ છે. મને તો ગરીબ ઘર એમ થઈ ગયો કે દોડીને જઈને એને પગે લાગીને કહી આવું કે મળી ગયું. પણ અમને કર્મ પરત્વની વફાદારી ત્યારે એટલી બધી ભારે કે નહીં, આપણે કર્મ છે તે પહેલું, જે મારે કામ કરવાનું છે ત્યાં વખતસર હાજર થવાનું છે એ વાત પહેલી. એટલે મારા કામે ગયો અને પછી પરવારીને છેક સાંજે આવ્યો તો નહીં ધોઈને પછી અમને પગે લાગ્યા. આજે પણ જ્યારે જ્યારે મારા સદગુરુના દર્શને ગયો છું ત્યારે નાયા ધોયાવાના હું પગે લાગ્યો નથી. અને કોઈ પણ જયારે જયારે પગે લાગ્યો ત્યારે નવો સંકલ્પ એવો કર્યો છે, ફૂલ નથી ચડાવતો, માળા નથી ચડાવતો, ખાલી પગે નથી લાગતો. પણ એને પગે લાગવું હોય તો કઈ સમર્પણ જોઈએ આપણે. આ સમાજ તો ખાલી ખાલી પગે લાગે છે. હું ના પાડું છું કે ભાઈ આ દર્શનની વાત છોડી દો, આપણે આ દંભ સેવીએ છીએ. કારણ દર્શન હોય તો મનમાં તો એટલો બધો ભાવ ભભૂકે, એટલો બધો ભાવ હોય. સાહેબ હું રાજકોટમાં ગયો હતો, અમારા જૂના બધા સાથીદારો ગાંધીજીના આશ્રમના, એમના ગાંધીજીના પણ સાથીદારો, નામ તો બધાના નહીં કહું પણ બહુ મોટા માણસો, તો મોટા અમે દર્શન કરવા. એમાં ખાલી બોલો ને આ ધમ છે તમારો, એમને મને કહેતા જરા કે સંકોચ ના થયો. ભાઈ નંદુભાઈ હાજર હતા, કે મનમાં એવો ભાવનો ઉભરો જાગ્યા સિવાય મારા હારા દર્શનની વાત કરો છો, આ દંભ છોડો. આ સમાજમાં તો મારું ચાલે તેવું આ ઘરા દંભ ચાલે છે. એટલે હું ના પાડું છું કોઈ દર્શનની વાત મારા આગળ કરવાની, આશીર્વાદની વાત કરવી, કૃપાની વાત કરવી. કૃપા કે આશીર્વાદ મેળવે પહેલાં એનું કામ કરો, એને મન રીઝાવો, એનું કંઈક સેવા કરો, તે પછી વાત કરો. ત્યારે આ દર્શન કેટલાય બહારગામથી આવે મારા અમસ્તા પૈસા કરતી, કેમ આવ્યા કે દર્શન કરવા? અલ્યા ભાઈ આટલા બધા પૈસા કરતા શી જરૂર છે? તારે ઘેર બેસીને કોઈ સારું કામ કર પરમાર્થનું, એ દર્શન. જો તમારે મારા દર્શન કરવા હોય તો મારું કામ કરો, એ દર્શન, સાચા દર્શન. આ ખોટી લોલુપતા છોડી દો, આ પગે લાગવાની વાત ખોટી. અમારો સમાજ નામર્દ બની ગયો. જો ખરેખરી ભાવના પ્રગટે તો માણસ મર્દ બની જાય. જબરદસ્ત ભાવનામાં પરાક્રમ રહેલું, શૌર્ય રહેલું છે, ધીરજ રહેલું છે, સહન શક્તિ રહેલી છે. ભાવનાથી ગુણ જીવનમાં પ્રગટે છે. એ ન પ્રગટે ત્યાં સુધી આ પગે લાગવાની આ ઝેલછા બધી નીકળી જાય તે બહુ ઉત્તમ છે. અને કેટલાક લોકો મારી બાધા માને છે, તેનો મને મનમાં બહુ અણગમો છે. ખોટી વાત છે. અચ્છા લાગી મને એને પૈસા મળે સાહેબ, એ પણ કહું છું. પણ હજી જાહેર કહું છું કે મારી કોઈ બાધા ના માને, આ ખોટો રિવાજ છે, અંધશ્રદ્ધા છે, તોડવી જોઈએ સમાજની. એટલા બધા જલસા વાળા આપણો સમાજ છે. કેટલા ખેરાળોમાં 50,000-60,000 લોકો જાય, ખાલી આપણી 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 મને તો શરમ આવે છે કે આપણી પ્રતિષ્ઠાને આપણા સમાજ થી ઓછા. અને લોકો આંધળા થઈને દોડે છે, એવા મહાત્માઓ આવે આ ચમત્કારોની પાછળ ગાંડા થયેલા લોકો. હું કહું છું કે તો આ ખોટી વાત છે, આની પાછળ દોડો નહીં. જ્યાં જ્યાં ચમત્કાર દેખો ત્યાં તમે બિલકુલ જાઓ નહીં. ચમત્કાર આવા લોકોના જીવનમાં હોતા નથી, મન નથી જવાનું. પણ કોઈક જવલ લેવું નિમિત્ત પ્રત્યે ત્યારે આપમેળે થાય. દેખાડવાના ચમત્કારો થતા નથી, ભલે ગમે તે કરતા હોય, પણ દેખાડો કરવાના ચમત્કાર હોતા નથી. સત્ય સાંઈ બાબા કરે છે, જે કોઈ કરતા હોય તેમને મુબારક માથું નમાવું છું પ્રેમ ભક્તિ પૂર્વક. પણ એથી તમને શું લાભ થયો ભાઈ? કોઈ કરોડાધિપતિ હોય તમને શું લાભ થયો? એટલે મારી તો સમાજને પ્રાર્થના છે કે આ દર્શન પડવાની ને પગે લાગવાની બધી વાત છોડો. મને અત્યારે ડાક્ટરે ઇન્જેક્શન આપ્યા છે નોવેલ્જીનું, નહીં બારગલ નું એટલે કે તમને શોધ ઘણો પડશે બોલાશે નહીં, એટલે પાણી થોડું થોડું પીતા રહેજો. એટલે આ તમને જણાવવાની ખાતર કહ્યું કે તમે બધા મારા ભગવાન તો સાચી હકીકત તમને જણાવી જોઈએ. એક ભાઈ છે તે અમદાવાદના, દર મહિને આ મને કવર મોકલે, અંદર કઈ જ લખીને હોય 20 રૂપિયા મોકલી આપે. એટલા નિયમિત રીતે મને ઘણો પ્રાર્થના મારી છે, તમારા મને કોઈ હોય સંદેશો મળે કોઈને કહી શકાય તો કહેજો ભાઈ, અમે એને પહોંચાડી શકીએ. આમ તો જમાતા કરીએ છીએ અમે ચોપડે, એની પહોંચ પાડીએ છીએ અનામી તરીકે, પણ દર મહિને નિયમિત આપ્યા કરે. ત્યારે આ મારી કોઈ બાધા રાખશો નહીં ભાઈ, એ મારી તમને ફરીની વિનંતી છે, ખોટી વાત છે. આ તમે મને આવીને વાત કરો તો હું સાંભળવાનો તૈયાર છું, મારાથી બનશે તો હું પ્રાર્થના પણ કરીશ. પ્રાર્થનામાં બહુ માનું છું, ઘણું પ્રાર્થનામાં માનું છું, અને પ્રાર્થનાની શક્તિ પણ ઘણી ભારે છે એ પણ હું જાણું છું, અનુભવથી પ્રયોગથી કરીને કહું છું. મારા જીવનમાં મેં પ્રાર્થનાઓ કરેલી છે, કટોકટની વેળાએ મૃત્યુ સામે આવીને ઉભો તે વખતે પ્રાર્થના કરી, એમને નથી કહેતો આપ કરેલો મને ઠક્કર બાપા સાથે સુતેલા. હજુ શ્રીકાંત છે તો જીવે છે અને જઈને કોઈ પૂછી આવી શકે નહીં. 76 કલાક સુધી નોન સ્ટોપ અખંડ ભગવાનનું સ્મરણ મોટેથી ચાલ્યા કરેલું, અશક્ય વાત કોઈ થઈ શકે નહીં ભગવાનની શક્તિ વિના, ખાધા પીધા વિના 76 કલાક. અને પછી મને 20 કલાક પછી ઠક્કર બાપા મોટરમાં નાખીને લઈ ગયા આનંદમાં, એટલે રાયણના દવાખાનામાં, ડોક્ટર કુકના દવાખાનામાં. ત્યાં એ લોકોએ મને આંતરડા ધોયા, પેટ સાફ કર્યું અને બધું તપાસ્યું કે આ છોકરો જીવે છે કેવી રીતે. પણ એ લોકો પાદરી લોકો ભગવાનને આપણા કરતાં વધારે માનવા વાળા, પણ ત્યારે પણ મારું ભગવાનનું સ્મરણ ચાલુ. ત્યારે આ ભગવાનની, હું ભગવાનની ભક્તિ કરું છું તે કોઈને દેખાડવા માટે કરતો નથી ને કોઈને કહેતો નથી, પણ સતત મારી પાસે પેન્સિલ અને નોટ તૈયાર જ રાખું છું. આટલા બધા દર્દમાં આવા ભગવાનના ભજનો થાય છે ને કેટલી બધી ચોપડીઓ છપાઈ ગઈ. તો મારી તો તમને બધાને વિનંતી છે કે આટલું બધું તમે સુરતના લોકો કરો છો, જો કે સુરતની પ્રજામાં હાજર નથી જાજી, બહુ જ નજીવા માણસો છે. તો પણ જો મારો સાથ પહોંચતો હોય તો કહું કે ભાઈ આ મારા પુસ્તકો લેજો, કારણ કે પુસ્તકો હું તે પૈસામાં, એક પૈસો મેં વાપર્યો નથી, જો બધું ભગવાનને કહું છું. બુદ્ધિ મારા બાપને કહી હતી, બુદ્ધિ પણ મારા ભગવાનની છે, 1,00,000 રૂપિયા ઉપરાંત મેં આમાં પરમાત્મા કરતી દીધેલા છે. ચોપડે જમા થઈ જાય છે બધી રકમ, એ બહાને તમે એક નાનકડી ચોપડી દરેક જણ વેચે કે 10-10 ચોપડી વેચી આપે તો કેટલો મને લાભ થઈ જાય. એ પણ તમે વિચારજો ભાઈ, અહીં ચોપડીઓ પણ મૂકી છે, તે બધા જે ભાઈઓ છોડી લેશો તો પણ મને મદદરૂપ થશે, કારણ કે મારે પૈસા જોઈએ છે, પૈસા વિના તો કઈ કામ થતા નથી. તે નિમિત્તે પણ મને મળે પૈસા, અને કોઈ કે મોટા અમારા માટે લખો, અમે ચોપડી છપાવીશું, પૈસા આપીશું, તો હું લખું છું. એમને એમ લખતો નથી સાહેબ પાસે, કોઈ ને કોઈ માણસો મને કહે છે. અને એટલું મેં બીજી તમારે સાબિતી જોઈતું હોય કે આ મોટો જાણે છે, તો બીજી સાબિતી આપો. ભગવાન બોથડને વિદ્વાન બનાવે છે, તો હું જીવતો જાગતો દાખલો છું, હું હિમાલયની ગુફામાં આવીને બોલતો નથી, એની તમને ખાતરી નહીં મળે. મારે તો મારા સાથીઓ જીવે છે આજે પણ, ક્યાં કેવું ભગવાનનું ભજન ને વિગેરે કરતો હતો, કેવા એકાંતમાં, કેવી ભયંકર જગામાં સિંહ રહેતા હતા ત્યાં હું રહેલો છું. આ બધા જાણે છે હકીકત, હિમાલયની ગુફામાંથી આવીને કહેતો હોય તમે ખાતરી કેવી રીતે કરી શકશો બચાવો? પણ મારા જીવનમાં તો તમને ખાતરી મળી શકે એવી છે. તે ઉપરાંત આટલા બધા રોગો છે, કોઈ પણ ડાક્ટરને પણ પૂછી શકો છો. એ રોગો વાળો માણસ આવું બધું કામ કરે છે એ કેટલી મોટી વાત છે. પણ તે ઉપરાંત તો મુખ્ય વાત તો આ જ કે મને કોકે કહ્યું કે મોટા તમે જિજ્ઞાસા ઉપર લખો, જિજ્ઞાસા ઉપર કોઈ છે કે આટલું મોટું વિપુલ સંસ્કૃતનું સાહિત્ય પણ કઈ ના મળે, કોઈ આપણી હિન્દુસ્તાનની કોઈ ભાષામાં જિજ્ઞાસા ઉપર શાસ્ત્ર નહીં મળે, તો એના પર શાસ્ત્ર લખ્યું સાહેબ, જિજ્ઞાસા. એવી રીતે શ્રદ્ધા ભાવ, નિમિત્ત, રાગદ્વેષ, કૃપા, કર્મ ઉપાસના. અને હમણાં સદગુરુ પર પૂરું થયું. મેં આ કાંઠાવાળા સાહેબ ને લખાવતો હતો, ઘણી માંદગી, ભયંકર દર્દ થતું હતું તે વેળા લખાવેલું, અને આજે પણ દર્દ થાય છે ત્યારે લખાવ્યું. હમણાં હું સ્વાર્થ ઉપર લખું છું. એક જણ મને સ્વાર્થ ઉપર લખવા કહ્યું. મને એમ થયું કે સ્વાલું સ્વાર્થ ઉપર શું લખવું, સ્વાર્થ તો દેખીતો જ છે. મેં એમને એમ તો સ્વાર્થ ઉપર તો નહીં લખાય, એમાં શું લખવું છે. પછી મને એમ થયું સારું, નજીવોમાં નજીવો જો હોય એના પર શાસ્ત્ર લખીએ ત્યારે ખરા આપણે. ગુરુ મહારાજ કહ્યું ત્યારે આપણે ખરા ભાઈ લખ દીકરા. તે સ્વાર્થ ઉપર લખવા માંડી. 425 કડીઓ થઈ ગઈ છે તો આપણે વેચી આપીશું. તમે લખો તો લખીશ, મને એમને એમ તો લખવાનું લખતો નથી. ને એવી રીતે લોકો મને મદદ કરે છે ને, આ મારા શરીરના કષ્ટમય દિવસો ભગવાનને ભજન લલકારવામાં જાય છે. મારે માટે ઉત્તમ ભગવાનની સમર્પણ અંજલિ છે. એટલે કોઈને દિલ થાય તો કહેજો ભાઈ. હવે આ દીક્ષા દિવસ જયારે મને લેવડાવ્યો ગુરુ મહારાજે, પણ સાહેબ કાળ જુઓ, વસંત પંચમી હતી. વસંત પંચમી આજે તો નથી, પણ રવિવાર આવે બહારથી ગામ લોકોને આવવાનું સરળતા.